नमस्कार, आकाशवाणी। समाचार प्रवेश अड़ियजा वाँचे छे। मुख्य समाचार। प्रधानमंत्री नरेंद्र मोदीए पूरग्रस्त पंजाब माटे 1600 करोड़ रूपयानी नाणाकीय सहायनी जाहेरात करी। उपराष्ट्रपति पदनी चूंटणीमां एनडीएना उम्मीदवार सीपी राधाकृष्णनो विजय। नेपाळना प्रधानमंत्री केपी शर्मा ओलीए राजीनामुं आप्युं। केन्द्र सरकारना स्वच्छ वायु सर्वेक्षण पुरस्कारमां गुजरातनुं सूरत समग्र देशमां त्रीजा स्थाने। અને યુએઈમાં આજથી 17મા એશિયા કપ ક્રિકેટનો પ્રારંભ। અફઘાનિસ્તાન અને હોંગકોંગ વચ્ચે પહેલો મુકાબલો। સમાચાર વિગતવાર। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે પૂરથી અસરગ્રસ્ત પંજાબ માટે 1600 કરોડ રૂપિયાની નાણાકીય સહાયની જાહેરાત કરી છે। આ રાજ્ય પાસે પહેલાથી જ હાજર 12000 કરોડ રૂપિયાથી અલગ છે। રાજ્ય આપત્તિ રાહત ભંડોળ અને પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિનો બીજો હપ્તો અગાઉથી જાહેર કરાશે। શ્રી મોદીએ પૂર અને પ્રાકૃતિક આપત્તિમાં જીવ ગુમાવનારા લોકોના પરિવારજનોને 2 લાખ રૂપિયા અને ગંભીર રીતે ઇજાગ્રસ્તોને 50000 રૂપિયાની સહાયની પણ જાહેરાત કરી છે। પ્રધાનમંત્રીએ કહ્યું કે પૂરને કારણે માતા પિતા ગુમાવનારા બાળકોને પીએમ કેર્સ ફોર ચિલ્ડ્રન્સ યોજના હેઠળ સહાય અપાશે। આ પહેલાં પ્રધાનમંત્રી પૂર અસરગ્રસ્ત પંજાબનું નિરીક્ષણ કરવા ગુરદાસપુર પહોંચ્યા હતા। તેમણે વરિષ્ઠ અધિકારીઓ સાથે પૂરથી થયેલા નુકસાનની સમીક્ષા કરી। પંજાબના મુખ્ય સચિવ KAP સિન્હાએ પ્રધાનમંત્રીને રાજ્યમાં પ્રાકૃતિક આપત્તિથી થયેલા નુકસાન અંગે વિસ્તૃત માહિતી આપી। શ્રી મોદીએ પૂરથી અસરગ્રસ્ત વિસ્તારોનું હવાઈ સર્વેક્ષણ પણ કર્યું। તેમણે પૂરથી પીડિત અને NDRF SDRFના કર્મચારીઓ સાથે વાતચીત કરી હતી। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે હિમાચલ પ્રદેશમાં પણ પૂરથી અસરગ્રસ્ત વિસ્તારોની સમીક્ષા કરી। તેમણે પ્રાકૃતિક આપત્તિના કારણે અસરગ્રસ્ત થયેલા લોકોને શક્ય તમામ મદદ પહોંચાડવાની કેન્દ્ર સરકારની પ્રતિબદ્ધતાનો પુનરોચ્ચાર કર્યો। હિમાચલ પ્રદેશમાં પોતાના પ્રવાસની શરૂઆત કરતા પ્રધાનમંત્રીએ ધોધમાર વરસાદ અને ભૂસ્ખલનના કારણે થયેલા નુકસાનનું મૂલ્યાંકન કર્યું। શ્રી મોદીએ રાજ્યના અધિકારીઓ સાથે ઉચ્ચસ્તરની ચર્ચા કરી અને ચાલી રહેલા રાહત તથા બચાવ અભિયાનનું મૂલ્યાંકન કરવા યોજાયેલી સમીક્ષા બેઠકની અધ્યક્ષતા પણ કરી। તેમણે પૂરથી અસરગ્રસ્ત સ્થાનિકો, રાષ્ટ્રીય આપત્તિ પ્રતિભાવ દળ અને રાજ્ય આપત્તિ પ્રતિભાવ દળના કર્મચારીઓ સાથે સંવાદ કર્યો હતો। ઉપરાષ્ટ્રપતિ પદ માટે આજે યોજાયેલી ચૂંટણીમાં રાષ્ટ્રીય લોકતાંત્રિક ગઠબંધન NDAના ઉમેદવાર અને મહારાષ્ટ્રના રાજ્યપાલ CP રાધાકૃષ્ણનનો વિજય થયો છે। રાજ્યસભાના મહાસચિવ PC મોદીએ આ અંગે માધ્યમોને માહિતી આપતા કહ્યું કે ઉપરાષ્ટ્રપતિ માટે NDAના ઉમેદવાર CP રાધાકૃષ્ણનને 452 મત મળતા ઉપરાષ્ટ્રપતિ માટે તેમની પસંદગી થઈ છે, જ્યારે ઉપરાષ્ટ્રપતિ માટે વિરોધ પક્ષના ઉમેદવાર B સુદર્શન રેડ્ડીને 300 મત મળ્યા છે।
The value of votes for the presidential election is won. Shri Bucci Reddy Sudarshan Reddy has secured 300 first preference votes and Shri CP Radhakrishnan has secured 452 first preference votes. As the first preference votes secured by Shri CP Radhakrishnan was greater than the requisite.
નેપાળના પ્રધાનમંત્રી KP શર્મા ઓલીએ આજે પોતાના પદ પરથી રાજીનામું આપી દીધું છે। તેમણે રાષ્ટ્રપ્રમુખ રામચંદ્ર પૌડેલને પોતાનું રાજીનામું સોંપ્યું। ટેકનિકલ રીતે નેપાળમાં આ સમયે રાષ્ટ્રપતિ શાસન લાગ્યું છે। નેપાળ સરકારના મુખ્ય સચિવ, નેપાળની સેનાના પ્રમુખ, સરહદ સુરક્ષા દળના મહાનિદેશક, નેપાળ પોલીસના મહાનિદેશક અને અન્ય વરિષ્ઠ અધિકારીઓએ જનતાને શાંતિ જાળવી રાખવા અનુરોધ કર્યો છે। મુખ્ય રાજકીય દળ વર્તમાન સ્થિતિમાં શાંતિપૂર્ણ નિવારણ લાવવા અંગે ચર્ચા કરી રહ્યું છે। પ્રધાનમંત્રી ઓલીના રાજીનામા બાદ લોકપ્રિય ગાયક અને કાઠમાંડુના મેયર બાલેન્દ્ર શાહે યુવા પ્રદર્શનકારીઓને શાંત રહેવા આગ્રહ કર્યો। યુવા પ્રદર્શનકર્તાઓએ આજે સિંહ દરબાર, સર્વોચ્ચ અદાલત, મુખ્ય વકીલ કચેરી અને સંસદ ભવન સાથે સાથે રાજકીય નેતાઓ અને વર્તમાન મંત્રીઓના ઘરોમાં આગ ચાંપી દીધી હતી। કાઠમાંડુ વિમાન મથક પણ આગામી સૂચના સુધી કર્ફ્યુના કારણે બંધ છે। ઉલ્લેખનીય છે કે યુવાનોના દેશવ્યાપી પ્રદર્શન દરમિયાન 19 લોકોના મોત અને 300થી વધુ લોકો ઇજાગ્રસ્ત થયા હતા। નેપાળમાં જનરેશન ઝેડના પ્રદર્શનકારીઓએ કાઠમાંડુ, ખીણ અને અન્ય જિલ્લાઓમાં રાજકીય નેતાઓ અને મંત્રીઓના નિવાસસ્થાનોને નિશાન બનાવ્યા, પથ્થરમારો કર્યો અને સંપત્તિને આગ લગાવી। લલિતપુરમાં સંદેશાવ્યવહાર અને માહિતી ટેકનોલોજી મંત્રી પૃથ્વી સુબ્બા ગુરંગના ઘરને વિરોધીઓએ આંખ ચાંપી દીધી. તેમણે બૃહસ્પતિમાં નાયબ પ્રધાનમંત્રી અને નાણામંત્રી બિષ્ણુ પૌડેલના નિવાસસ્થાન પર પણ પથ્થરમારો કર્યો હતો. ગઈકાલે રાજીનામું આપનારા ભૂતપૂર્વ ગૃહમંત્રી રમેશ લેખકના ઘર પર પણ હુમલો કરાયો. વિરોધીઓ બુધા નીલકાંઠામાં ભૂતપૂર્વ પ્રધાનમંત્રી અને નેપાળી કોંગ્રેસના પ્રમુખ શેર બહાદુર દેઉબાના નિવાસસ્થાને પહોંચ્યા, પરંતુ તેમને રોકવામાં આવ્યા. વહીવટીતંત્રએ કાઠમંડુ, લલિતપુર અને ભક્તપુર જિલ્લાના વિવિધ વિસ્તારોમાં કરફ્યુ લાદ્યો છે. આ સમાચાર આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/GU અને અમારા એક્સ હેન્ડલ AIR_ABIDને ફોલો કરશો. વસ્તુ અને સેવા કર GST પરિષદે GST દરમાં કરેલા ઘટાડાના નિર્ણયને સમગ્ર દેશમાં વ્યાપક આવકાર મળી રહ્યો છે, ત્યારે આજે આપણે આવાસ ક્ષેત્ર માટે કરાયેલા સુધારાઓ પર નજર કરીશું. અમારા સંવાદદાતા જણાવે છે કે GST સુધારા સામાન્ય નાગરિક પર કેન્દ્રિત છે.
કેન્દ્ર સરકારે મુખ્ય બાંધકામ સામગ્રી પર GST દર ઘટાડીને આવાસ અને બાંધકામ ક્ષેત્ર માટે મોટી રાહતની જાહેરાત કરી છે. સિમેન્ટ પર અગાઉ 28% GST હતો, તેની પર હવે 18% દર લાગશે. પથ્થર, ગ્રેનાઇટ બ્લોક્સ અને રેતી ઈંટ જેવી વસ્તુઓ પરના દર 12% ઘટાડીને માત્ર 5% કરાયો છે. આ જ રીતે વાંસના ફ્લોરિંગ, લાકડાના જોડાણ પર હવે 12%ને બદલે 5% GST લાગશે. તેનાથી બાંધકામ સામગ્રીની કિંમત ઘટવાની અપેક્ષા છે, તેમજ ઘરો અને માળખાગત પરિયોજનાઓની કુલ કિંમતમાં ઘટાડો થશે. આનાથી લોકો માટે ઘર ખરીદવા અને બનાવવા પોષણ ક્ષમતા પણ વધશે. નીતિકા ગુપ્તાના અહેવાલ સાથે હું મયુર સોલંકી, આકાશવાણી અમદાવાદ.
પર્યાવરણ, વન અને આબોહવા પરિવર્તન મંત્રી ભૂપેન્દ્ર યાદવે આજે નવી દિલ્હીમાં સ્વચ્છ વાયુ સર્વેક્ષણ પુરસ્કાર અને આદ્રભૂમિ શહેર સન્માન સમારોહ 2025 અંતર્ગત શહેરોને પુરસ્કાર એનાયત કર્યા. રાષ્ટ્રીય સ્વચ્છ વાયુ કાર્યક્રમ હેઠળ વાયુ ગુણવત્તામાં ઇન્દોર, જબલપુર, આગ્રા અને સુરત શહેર દેશમાં અગ્રણી રહ્યા છે. રામસર સંમેલન હેઠળ ઇન્દોર અને ઉદયપુરને આંતરરાષ્ટ્રીય માન્યતા અપાઈ હતી. આ પ્રસંગે કેન્દ્રીય મંત્રીએ રાષ્ટ્રીય સ્વચ્છ વાયુ કાર્યક્રમના માધ્યમથી 130 શહેરમાંથી 103 શહેરમાં PM10 સૂક્ષ્મ કણના સ્તર પર હવાની ગુણવત્તામાં થયેલા સુધારામાં થયેલી પ્રગતિની નોંધ લીધી. શ્રી યાદવે કહ્યું કે હવે વોર્ડ સ્તર પર વાર્ષિક સ્વચ્છ વાયુ સર્વેક્ષણ કરાશે. તેમણે કહ્યું કચરાનું રિસાયકલિંગ અને પુનઃ ઉપયોગ પર ભાર મૂકવામાં આવી રહ્યો છે. વિદેશમંત્રી ડોક્ટર એસ જયશંકરે આજે 3જા ગ્લોબલ સાઉથ યંગ ડિપ્લોમેટ્સ ફોરમના સહભાગીઓ સાથે સંવાદ કર્યો. સોશિયલ મીડિયા સંદેશમાં ડોક્ટર જયશંકરે એ ભાવના અને એકતા પર પ્રકાશ પાડ્યો જે વૈશ્વિક દક્ષિણની કાર્યસૂચિને આગળ વધારી રહી છે. તેમણે વૈશ્વિક મંચ પર વૈશ્વિક દક્ષિણના અવાજને સ્પષ્ટ કરવા, તેની પર ભાર આપવા અને મજબૂત કરવા માટે ભારતની અતૂટ પ્રતિબદ્ધતાની પણ પુષ્ટિ કરી. સંયુક્ત આરબ અમીરાતના અબુધાબીમાં આજથી એશિયા કપ ક્રિકેટ ટુર્નામેન્ટનો પ્રારંભ થઈ રહ્યો છે. T20 શ્રેણીમાં રમાઈ રહેલી ટુર્નામેન્ટની પહેલી મેચ આજે અફઘાનિસ્તાન અને હોંગકોંગ વચ્ચે રમાશે. ભારતીય સમય મુજબ આ મેચ રાત્રે 8 વાગે શરૂ થશે. ભારતની પહેલી મેચ આવતીકાલે યજમાન સંયુક્ત આરબ અમીરાત સામે રમાશે, જ્યારે ભારત અને પાકિસ્તાન વચ્ચે આગામી 14 તારીખે મુકાબલો થશે. ઇંગ્લેન્ડના લિવરપુલમાં વિશ્વ મુક્કેબાજ સ્પર્ધામાં આજે નિકત ઝરીન મહિલાઓની 51 કિલો વજન વર્ગની ક્વાર્ટર ફાઇનલમાં પહોંચ્યા છે. આજે પ્રી ક્વાર્ટર ફાઇનલમાં નિકતે જાપાનના યુના નિશિકનાકાને 5-0 હરાવ્યા હતા. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પૂરગ્રસ્ત પંજાબ માટે 1,600 કરોડ રૂપિયાની નાણાકીય સહાયની જાહેરાત કરી. ઉપરાષ્ટ્રપતિ પદની ચૂંટણીમાં NDAના ઉમેદવાર CP રાધાકૃષ્ણનનો વિજય. નેપાળના પ્રધાનમંત્રી KP શર્મા ઓલીએ રાજીનામું આપ્યું. કેન્દ્ર સરકારના સ્વચ્છ વાયુ સર્વેક્ષણ પુરસ્કારમાં ગુજરાતનું સુરત સમગ્ર દેશમાં 3જા સ્થાને. UAEમાં આજથી 17મા એશિયા કપ ક્રિકેટનો પ્રારંભ. અફઘાનિસ્તાન અને હોંગકોંગ વચ્ચે પહેલો મુકાબલો. આ સાથે જ આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા. હવે પછી આપ આવતીકાલે સવારે 7:10 પ્રાદેશિક સમાચાર સાંભળી શકશો. નમસ્કાર.